સજ્જતાનું સંઘ લાવી ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 195, પ્રસારણ તારીખ 25 નવેમ્બર 2010.
એ નમસ્તે ઉમાબેન, નમસ્તે, નમસ્તે તમને, નમસ્તે, અને બીજા હંધાય ખેડુ ભાઈ બહેનને આ દાનસંગના નમસ્કાર.
આવો આવો દાનસંગ ભાઈ, નમસ્કાર. કેમ છો બધા ખેડૂત ભાઈ બહેનો, મજામાં છો ને?
અરે ઓણ તો ઈ નો પૂછો તો જ હારું છે, માણ તો ઠીક. હવે કુદરતે તે ખેડૂને પડ્યા માથે પાટું માર્યા જ કરે છે.
અરે
હવે તો હાથ જોડાવી દીધા છે હાથ.
પણ દાનસંગભાઈ, સંકટમાંથી ઉભો થઈને સાચો રસ્તો શોધે એનું જ નામ માણસ ને. નમસ્તે
ઉમાબેન. આ ગયા ગુરુવારે દિલુભાઈ ઓળખાણ કરાવી હતી, આ એ જ જુવાન કે નહીં?
હા બરાબર સમજ્યા દાનસંગભાઈ, એ જ છે આ શંભુભાઈ. હમણાં તાજે તાજા જ ખેતીવાડીનો અભ્યાસ કરીને આવ્યા છે.
નમસ્તે બાપા, નમસ્તે.
નમસ્તે.
સારું થયું તમે હવે આ ડીએસસી અને સજ્જતા સંઘના ચોરામાં આવતા થયા.
હા, ખેતીમાં પણ હવે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને વધુ ને વધુ યુવાનોએ જોડાવું જ પડશે.
બિલકુલ સાચી વાત છે ઉમાબેન. સૌથી પહેલી જરૂરિયાત છે ખેતીમાં રસાયણોનો ઉપયોગ ઘટાડવાની, સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ અપનાવવાની, ખેતી ખર્ચ ઘટાડવાની અને છતાંય ઉત્પાદન વધારવાની.
શંભુભાઈ તમારી હંધીએ વાત સાચી, પણ ગમે એવું આયોજન કરો કુદરતીને ખોટું જ પાડી દેશે.
પણ એમાં ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે આપણા અવાજ ઓટલાની મદદ લેવી જોઈએ ને.
શંભુભાઈની વાત સાચી છે દાનસંગભાઈ. કેટલીક વાર તો આપણે એટલી બધી ઉતાવળ કરીએ છીએ કે કોઈને પૂછ્યા ગાચ્યા વિના બસ આપણું ધારેલું કરીએ છીએ અને પછી પેટ ભરીને પસ્તાઈએ છીએ.
એવું જ છે. તમે માનશો, જેમણે જેમણે અવાજ ઓટલામાં 0 79 30 14 20 00 જોડીને પરેશભાઈએ આપેલી માહિતી સાંભળી હશે કે ડોક્ટર પરાશરા સાહેબ એટલે કે ગુરુજીને અથવા શંકરભાઈને ફોન કરીને પૂછ્યું હશે, એ બધાને ચોખ્ખું કહ્યું હતું કે વરસાદી વાતાવરણ હટી ન જાય અને જમીન કોરી ન થઈ જાય ત્યાં સુધી જીરું વાવશો નહીં, વાવ્યું હોય તો પાણી પીવડાવશો નહીં, ઘઉં કે એરંડામાં પણ નહીં. પણ કયું ના માનો તો એમાં દોષ કોનો?
દોષ ઈ સલાહ નહીં માનનારાનો, બીજા કોનો? પણ જીમણે આવી સલાહ માની હતી એમને કરા પડવાથી ને ટાઢો બોળ વરસાદ થવાથી પાંદડા શિરાઈ ગયા છે, કાં તો કપાહ કાળો પડી ગયો છે, એમને હવે શું કરવું?
દાનસંગભાઈ, જેમણે લાંબો સમય ચાલે એવો કપાસ વાવ્યો હોય એમને તો એટલું જ કહેવાનું કે પહેલું કામ ખેતરમાંથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવાનો જ કરજો.
અને બીજું કામ કરવાનું, ખેતરમાં આટો માર્યા પછી એ જોવાનું કે છોડમાં સડો તો નથી આવ્યો ને. જો છોડમાં જોર દેખાય તો છેવટે 15 લિટરના પંપમાં 200 થી 250 ગ્રામ યુરિયા ભેળવીને સીધો છોડ પર જ છંટકાવ કરી દેવાનો.
પણ ભેળા સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવાના કે નહીં ઈ કયો?
એ ભેળવી શકીએ તો વધારે સારું છે દાનસંગભાઈ. પણ સૌથી પહેલું એ તો જોવાનું જ કે નવા પાન ફૂલ અને ફળ આવી શકે એમ છે કે નહીં.
સમજી ગયો માં બેન, સમજી ગયો. ટૂંકમાં કપાસ ઝાઝુ ઉકાળી શકે એમ ન હોય તો ઈ કાઢી નાખીને ખેડ્યા પછી વરાપ આવે એટલે ઘઉં વાવી દેવાના. હાશી વાત ને?
બિલકુલ સાચી વાત દાનસંગભાઈ. કારણ કે આ વખતે તો એવું લાગી રહ્યું છે કે શિયાળો થોડો લાંબો ચાલશે, એટલે હજી આ મહિનાના અંત સુધી ઘઉં કે જીરું વાવશું તો પણ ખાસ તકલીફ નહીં પડે.
હા, અને એક બીજી વાત એ પણ કરવાની કે આ વખતે જમીનમાં ભેજનું પ્રમાણ હજી ઘણું બધું છે,
બહુ,
એટલે છેલ્લે પિયત વખતે પાણી ખૂટી પડશે એવી ભીતિ પણ ઓછી છે.
સાચી વાત. ઉમાબેન, ડોક્ટર પરાશરજીએ તો મને ત્યાં સુધી કહ્યું કે હમણાં થયેલા વરસાદથી નુકસાનની સાથે એક ફાયદો પણ થયો છે.
ફાયદો? અને એ પાછું માવઠાથી?
હા,
શું તમે શંભુભાઈ, અરે ભલામણ, માવઠાથી ખેડૂને નુકસાન સિવાય બીજું કઈ થયું સાંભળ્યું નથી.
અરે દાનસંગભાઈ, પણ તમે પૂરી વાત તો સાંભળો, ગુરુજી કઈ આ મશ્કરી થોડી જ કરે.
બિલકુલ નહીં. સાંભળો, આ વરસાદ અને હિમથી કપાસના પાન ચીરાઈ ગયા એ વાત તો ખરી કે નહીં?
એ તો હાવ હાશી વાત છે.
હવે જે વરસાદ કે કરામાં પાન ચીરાઈ ગયા એમાં નાજુક શરીર વાળા મોલો મશી જેવા ચૂસિયા ટકી શકે ખરા? કહો તો.
મળું ઈ વાત આવાશી, મોલો તો ધોવાઈ જ જાય.
હા, અને છોડમાં આખા પાન ના હોય એટલે મોલો મશી જેવા ચૂસ્યા રસ ચૂસે ક્યાંથી?
સમજાઈ ગયું, સમજાઈ ગયું. આ માવઠાથી મોલો મશી ઘટી જશે એટલે એને કાબુમાં લેવા જંતુનાશક દવા સાંટવાની જરૂર
નથી.
હવે સમજી ગયા દાનસંગભાઈ?
હા હા હા. અને હવે તો એ સમજાઈ ગયું કે હવામાન કોરું થાય કે તરત યુરિયા પોષક તત્વો કે ફૂગનાશક ચોક્કસ સાંટવાના,
બરાબર,
પણ પિયત તો આપવાનું જ નહીં.
બિલકુલ બરાબર. હમણાં 15 દિવસ કોઈ પણ પાકને પિયતની જરૂર તો નથી જ
નથી.
હા, પણ ખેંચ વર્તાય તોય પિયત નહીં દેવાનું?
ના, હાલ હવામાં રહેલા ભેજને કારણે વહેલી સવારે પડનારા ઝાકળમાંથી પાકને થોડું થોડું પાણી તો મળી જ રહેવાનું છે, એટલે પિયત આપશો જ નહીં.
હા, રીંગણ મરચી કે ટામેટી જો એમાં ઈયળો ક્ષમ્ય પ્રમાણ વટાવે તો જ એનો ઈલાજ કરવાનો,
બરાબર,
એટલે કે જંતુનાશક દવાનો છંટકાવ કરી દેવાનો.
ઉમાબેન, હજી મનમાં એક સવાલ તો થાય જ છે.
બોલો ને.
કે માની લ્યો કે કપા હવે રાખવા જેવો હોય જ નહીં,
બરાબર,
ઘઉં વધારે વાવવાના ન હોય તો પુરબિયા તલ સિવાય બીજો કયો પાક લઈ શકાય?
તલ સિવાય બીજા અર્ધ શિયાળુ પાક તરીકે? હા, શિયાળુ મકાઈની ખેતી પણ નફાકારક નીવડી શકે છે. હા દાનસંગભાઈ,
તો પછી એમાં કઈ કઈ જાત વાવી શકાય?
દાનસંગભાઈ, શિયાળામાં વાવવા માટે એક તો ગુજરાત મકાઈ 3, બરાબર, અથવા થોડી મોડી લગભગ 130-135 દિવસે પાકતી ગંગા સફેદ 2, અથવા પૂસા અર્લી હાઇબ્રિડ 1 અથવા 2 જેવી પીળી જાત વાવી શકાય.
બરોબર છે, બરોબર, સમજી ગયો. બીજું હું ધ્યાન રાખવાનું?
હા, જુઓ, મુખ્ય ધ્યાન બીજને કિલોગ્રામ દીઠ 3-4 ગ્રામ થાયરમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકનો પટ આપ્યા પછી 24 કલાક રહીને 1 કિલોગ્રામ બિયારણે 50 ગ્રામ એઝોસ્પાઇરિલમ કલ્ચરનો અને એટલા જ જથ્થામાં ફોસ્ફોબેક્ટર કલ્ચરનો પટ આપવાનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર યાદ રાખજો. હા, 50 ગ્રામ એઝોસ્પાઇરિલમ કલ્ચર અને એટલા જ જથ્થામાં, એટલે કે બીજું 50 ગ્રામ ફોસ્ફોબેક્ટર કલ્ચરનો પટ આપવાનો.
અને રાસાયણિક ખાતર કેટલું દેવું પડે?
જુઓ દાનસંગભાઈ, શિયાળુ મકાઈમાં એકરે 20 કિલોગ્રામ ફોસ્ફરસ તો પાયામાં જ આપી દેવું જોઈએ, બરાબર, પણ 40 કિલો નાઇટ્રોજન કુલ 5 હપ્તામાં આપવો જોઈએ. કેટલા?
5 હપ્તામાં, બરોબર છે, પણ એ 5 વખત એક હરખા પ્રમાણમાં દેવાનું?
ના દાનસંગભાઈ, વાવણી વખતે પાયામાં માત્ર 10%, એટલે કે એકરે 6-7 કિલો જ યુરિયા આપવાનું. પછી 4 પાન આવે ત્યારે ફરીથી 12-14 કિલો યુરિયા આપવાનું,
બરાબર,
બરાબર, અને 8 પાન આવે ત્યારે અને ફૂલ અવસ્થાએ 30%, એટલે કે પાયાના ખાતર કરતા 3 ગણો નાઇટ્રોજન, એટલે કે 21-21 કિલો યુરિયા આ બંને અવસ્થાએ પૂરતી ખાતર તરીકે આપવું જોઈએ.
સાવ સાચું.
અને છેલ્લે દાણા ભરાવવાની અવસ્થાએ ફરી પાછો પાયામાં આપ્યો હતો એટલો જ નાઇટ્રોજન મળી રહે એ માટે 6-7 કિલોગ્રામ યુરિયા પૂરતી ખાતર તરીકે આપવું જોઈએ.
ખાતરની વાત તો બરાબર છે ઉમાબેન, પણ શિયાળુ મકાઈને દર 10-12 દિવસે 1 એવા કુલ 7 પિયતની જરૂર પડે છે. એમાંય બિયારણના ઉગવાના સમયે, દોડામાં મૂછ અને છોડ પર ચમરી આવવાના સમયે અને દૂધિયા દાણા ભરાવવાના સમયે એમ 5 કટોકટીની અવસ્થાએ તો ભેજની ખેંચ નહીં જ રહેવા દેવાની, ધ્યાન રાખજો.
અને રોગ જીવાતની બીક કેવી કરે?
દનસંગભાઈ, ગુરુજી કહેતા હતા કે શિયાળુ મકાઈમાં શરૂઆતની અવસ્થાએ જો પટ આપીને વાવણી કરી હોય તો ખાસ કોઈ રોગ આવતો નથી.
સાચી વાત.
પણ છોડ 15-20 દિવસનો થાય ત્યારે ગાભ મારાની ઈયળ આવવાની બીક રહે છે.
અને ગાભ મારાની ઈયળ તો ડાંગરમાં હોય, જુવારમાં હોય કે મકાઈમાં હોય, દવા તો નક્કી જ છે, ફ્યુરાડાન 3G, દાણાદાર દવા 16 ભૂંગળીમાં વેરી દેવાની, બરોબર ને?
બરાબર, બરાબર, બિલકુલ બરાબર. એકરે 3 કિલોના પ્રમાણમાં ફ્યુરાડાનની જરૂર પડે અને વધારે દવા પડશે એવું લાગે તો કોરી રેતીમાં ભેળવીને વેરવાની, એટલે દવાનું પ્રમાણ વધારે ના પડે, સમજ્યા?
હા દાનસંગભાઈ, ડીએસસી અને સજ્જતા સંઘ તો એમ જ ઈચ્છે છે કે આપણે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઘટાડીએ,
સાચી વાત છે,
સજીવ ખેતી તરફ વળીએ, ખેતી ખર્ચ ઘટાડીએ અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવીએ. સંકલિત જીવાત કે રોગ નિયંત્રણની જેમ સંકલિત ખાતર વ્યવસ્થાપન પણ અપનાવવું જરૂરી છે.
મારી આ નવી વાતો તો એમાં હું કરવાનું?
દાનસંગભાઈ, રાસાયણિક ખાતરનો ઉપયોગ સેન્દ્રીય ખાતરોની સાથે કરવો જોઈએ, સમજ્યા, જેથી લક્ષ્યાંક પ્રમાણે પાક ઉત્પાદન વધારી શકાય.
ઘણા સીધું પ્રવાહી ખાતર જ દેવાની ભલામણ કરે છે ખરા.
જ્યાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી થતી હોય ને ત્યાં આ રીતે ખાતર આપવાથી ઓછા ખર્ચે સારો ફાયદો થાય છે. એ જ રીતે સૂકી ખેતીના વિસ્તારોમાં વાવણી અને ખાતર આપવાનું એક સાથે કરીને મજૂરી ખર્ચ પણ ઘટાડી શકાય કે નહીં?
હા, અને એ જ રીતે કોઈ પણ પાક હોય પણ એમાં જીવામૃત એટલે કે IBNM દ્રાવણ તૈયાર કરીને કટોકટીની અવસ્થાએ છાંટવામાં આવે તો ઉત્પાદનમાં સારો એવો વધારો ઓછા ખર્ચે થઈ શકે છે.
હા, એમાં તો ગાયનું સાણ, ગૌમૂત્ર, ખાટી છાશ, કઠોળનો લોટ, દેશી ગોળ અને અવાવરું ઝાડ હેઠળની માટીમાં ઓલો વનવૃદ્ધિ પાવડર જ ભેળવવાનો હોય છે.
આવા ઓછા ખર્ચની ચીજ વસ્તુઓ વાપરીને કે બીજી કોઈ રીતથી સજીવ ખેતી કરનારા મિત્રોના અનુભવો હવે આપણે રજૂ કરવાના છીએ. એટલે આજે બધાને ખાસ ભલામણ કરવાની કે આવા મિત્રો એમની ખેતી વિશેની માહિતી આપણને સત્વરે મોકલી આપે.
હા, અને ભેડા ભેડા તમે પૂછી લ્યો તો ઇનામી સવાલનો જવાબ એ મોકલી આપે.
બિલકુલ દાનસંગભાઈ, એ તમે સારું યાદ કરાવ્યું. હા, લો તમે જ વાંચો.
હા હા હા, લાવો લાવો. હા તો ભાઈ બહેનો, આજનો 195મી કડીનો સવાલ છે કે માવઠાના સમયમાં ખેતીમાં શું કરવું જોઈએ?
બરાબર સાંભળ્યું ને, માવઠાના સમયે ખેતીમાં શું કરવું જોઈએ ભાઈ બહેનો? અત્યારે રાતના 9:30 સુધી તો 0 27 17 235 995 જોડીને જવાબ નોંધાવી જ શકશો અને નહીતર અવાજ ઓટલા ભરે રેકોર્ડ કરાવી જ શકશો
અને ભેળા ભેળી ટપાલે લખી જ નાખવાની, એટલે ઇનામી ડ્રો વખતે પરેશભાઈને નામ હાથ વગું જ રે.
હા, જેમ કે 191માં કાર્યક્રમના પ્રશ્નનો ફોન અને પત્ર દ્વારા સાચો ઉત્તર આપનારામાંથી ડીએસસી તરફથી ઇનામ જીતે છે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ ધવાણાના લક્ષ્મણભાઈ.
આહા, અભિનંદન. અને ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના સિંહુજ ગામના મંગળભાઈ રાઠોડ.
તમને બંને વિજેતાઓને ખૂબ 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 અભિનંદન અને બાકીના તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર.
આભાર.
મિત્રો, ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો ફોન કરજો કે પત્ર લખજો.
હા મિત્રો, સરનામું તો સહેલું જ છે, સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ, DSC, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, વિચારોની આપલેની આપણી આ બે તરફી સરવાણી જેટલી વહેતી રહેશે એટલા જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા થઈ રહેલા પ્રયાસો વધુ સફળ થશે.
એટલે સાંભળો, એટલે સમાચાર દેતા રહેજો. એવી ભલામણ આવી રે, અત્યારે કહી દેવી,
નમસ્તે આવજો.